એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે લિસાકોની એક ખૂબ જ રસપ્રદ નવલકથા મેમરી પીસની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ.
હા, લિસાકો, જેમની પહેલી જ નવલકથા ધ લીવર્સ નેશનલ બુક એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી.
બરાબર. અને તેમની લખવાની એક ખાસ શૈલી છે. તેઓ હંમેશા ઓળખ, સાંસ્કૃતિક વિસ્થાપન અને પારિવારિક સંબંધો જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સાચી વાત. અને મેમરી પીસમાં તેઓ આ જ વિષયોને એક નવા સ્તરે લઈ જાય છે. આ કોઈ ટૂંકી વાર્તા નથી, આ તો એમ સમજો ને કે ચાર દાયકાની ગાથા છે.
ચાર દાયકા એટલે કે 1980થી શરૂ થઈને છેક 2040 સુધી.
હા, અને આ ત્રણ મિત્રોની વાર્તાની સાથે સાથે અમેરિકાના બદલાતા સમાજ, ટેકનોલોજી અને કળાની પણ વાર્તા છે.
અને મને લાગે છે કે આ જ આ નવલકથાનો મુખ્ય પ્રશ્ન છે. શું આજના જમાનામાં, મતલબ કે મૂડીવાદ અને સર્વેલન્સના યુગમાં, મિત્રતા અને આદર્શવાદ જેવી બાબતો ટકી શકે છે?
બહુ મોટો સવાલ છે. ચાલો આ સફરની શરૂઆત કરીએ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તા શરૂ થાય છે 1980ના દાયકામાં ન્યૂ જર્સીના એક સામાન્ય ઉપનગરમાં. અહીં આપણને ત્રણ એશિયન અમેરિકન છોકરિયા મળે છે, જેમને લાગે છે કે તેઓ આસપાસના વાતાવરણમાં ફિટ નથી થતી.
અને આ એકલતા જ તેમને જોડે છે?
બિલકુલ. પહેલી છે ગિઝેલ ચેન, તેજસ્વી, નિડર
અને આમ
સમાજના નિયમોને સતત પડકારતી રહે.
એક કલાકાર, પણ એવી કલાકાર જેના માટે કળા વેચવાની વસ્તુ નથી.
ના, જરાય નહીં. એના માટે કળા એ જીવન જીવવાની એક રીત છે, એક વિરોધ છે. પછી છે જેકી રિવેરા, એકદમ વ્યવહારુ
અને ટેકનોલોજીમાં માહેર.
હા, એક પ્રતિભાશાળી કોડર. એ માને છે કે ટેકનોલોજીથી દુનિયાને વધુ સારી બનાવી શકાય છે. અને ત્રીજી છે એલન એનજી,
જે આપણી વાર્તાકાર છે.
બરાબર. એક શાંત નિરીક્ષક, જે આ ત્રણેયની મિત્રતા અને તેમના જીવનની દાસ્તાન કહે છે.
અને આ ત્રણેય છોકરીઓ પોતાની સર્જનાત્મકતા અને અસંતોષને વ્યક્ત કરવા શું કરે છે?
તેઓ મેમરી પીસ નામની એક ઝીન બનાવે છે.
ઝીન એટલે કે એક નાનું જાતે બનાવેલું મેગેઝીન.
હા, એ સમયે ઇન્ટરનેટ નહોતું, એટલે પોતાની વાત કહેવા માટે આ એક ક્રાંતિકારી માધ્યમ હતું. આ ઝીન તેમનું મિત્રતાનું પ્રતીક બની જાય છે, એક એવી જગ્યા જ્યાં તેમના આદર્શો, તેમના સપનાઓ શુદ્ધ સ્વરૂપે જીવંત હતા.
પણ પછી તેઓ મોટા થાય છે, કોલેજમાં જાય છે અને અહીંથી જિંદગી બદલાય છે.
હા, તેઓ ન્યૂયોર્ક શહેરમાં આવે છે અને અહીં તેમના રસ્તાઓ અલગ પડવાની શરૂઆત થાય છે.
એક તરફ કળાનો શુદ્ધ આદર્શવાદ અને બીજી તરફ ટેકનોલોજીની વ્યવહારિક દુનિયા.
ગિઝેલ પોતાના આદર્શો પર અડગ રહે છે. તે ન્યૂયોર્કના પરફોર્મન્સ આર્ટ સીનમાં ક્રાંતિકારી કલાકાર તરીકે ઉભરી આવે છે.
અને એનો સૌથી પ્રખ્યાત પ્રોજેક્ટ પેલો મોલ લાઈફ.
હા, મોલ લાઈફ. એ એક મહિના સુધી ગુપ્ત રીતે એક શોપિંગ મોલમાં રહે છે.
કલ્પના તો કરો, ગ્રાહકવાદના એ મંદિરમાં જઈને એનો વિરોધ કરવો.
ચોક્કસ. એ પોતાના જીવનને જ કળાનું માધ્યમ બનાવે છે. જ્યારે બીજી બાજુ જેકીનો રસ્તો તદ્દન અલગ છે.
એ કમ્પ્યુટર સાયન્સમાં નિપુણતા મેળવે છે અને સિલિકોન વેલી તરફ જાય છે.
બરાબર.
અને ત્યાં ઓક્ટોપસ નામની એક મોટી ટેક કંપનીમાં જોડાય છે. એ માને છે કે તે સિસ્ટમની અંદર રહીને દુનિયા બદલી શકે છે.
અને આ બંનેની વચ્ચે
એલન
આ બંનેની વચ્ચે ફસાયેલી અનુભવે છે. એ પોતાની લેખન કારકિર્દી માટે સંઘર્ષ કરે છે અને પોતાના મિત્રોની સફળતા અને આદર્શો વચ્ચે આમ પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ કરે છે.
એટલે અહીં ગિઝેલ અને જેકી વચ્ચેનો જે વૈચારિક ભેદ હતો એ હવે એક ઊંડી ખાઈ બની જાય છે, ખરું ને?
બિલકુલ. જે ટેકનોલોજીને જેકી પ્રગતિનું સાધન માને છે, ગિઝેલ તેને કોર્પોરેટ નિયંત્રણનું એક નવું અને વધુ ખતરનાક હથિયાર ગણે છે.
અને આ ખાઈ સમય જતાં વધુ ને વધુ પહોળી થતી જાય છે.
હા, વાર્તા 2000 અને 2010ના દાયકામાં આગળ વધે છે. જેકી ઓક્ટોપસમાં ખૂબ ઊંચા પદ પર પહોંચી જાય છે.
ઓક્ટોપસ હવે કોઈ નાની કંપની નથી રહી.
ના, હવે તો એ ફેસબુક અને ગૂગલ જેવી એક મહાકાય કંપની છે. અને જેકી એવી ટેકનોલોજી બનાવે છે જે લોકોના જીવનના દરેક પાસા પર નજર રાખે છે.
અને તે પોતાની જાતને શું સમજાવે છે?
એ પોતાની જાતને સમજાવે છે કે આ બધું પ્રગતિ માટે છે, લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે છે.
આ તો આજની વાસ્તવિકતા જેવું જ લાગે છે. સુવિધાના બદલામાં આપણે આપણી ગોપનીયતા ગુમાવી રહ્યા છીએ.
ચોક્કસ. અને ગીઝલ આ જ દુનિયાથી દૂર ભાગે છે. તે સમાજથી સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. નો ટેક, નો મની જીવન જીવવાનો પ્રયાસ કરે છે.
પણ પછી કંઈક એવું બને છે જે તેને એક આત્યંતિક પગલું ભરવા મજબૂર કરે છે.
હા, એક આર્ટ કલેક્ટિવ તેની જૂની કળાને, મતલબ કે કોલેજના સમયની કળાને શોધી કાઢે છે અને
એને વેચવાનો પ્રયાસ કરે છે.
બરાબર. ગીઝેલ માટે આ સૌથી મોટો વિશ્વાસઘાત હતો. જે કળા બજારવાદનો વિરોધ કરવા જન્મી હતી એ જ બજારની વસ્તુ બની રહી હતી.
આ તો ખરેખર
એટલે તે એક અંતિમ પગલું ભરે છે ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયામાંથી પોતાની જાતને સંપૂર્ણપણે ભૂંસી નાખવાનું શરૂ કરે છે.
આ તો અદ્ભુત વક્રોક્તિ છે. એક તરફ જેકી એવી દુનિયા બનાવી રહી છે જ્યાં કોઈ અદ્રશ્ય રહી જ ન શકે, અને બીજી તરફ ગીઝેલ એ જ દુનિયામાંથી
અદ્રશ્ય થઈને પોતાનો વિરોધ નોંધાવે છે, એનો અંતિમ કલાત્મક પ્રયોગ.
અને પછી વાર્તા સીધી 2040માં પહોંચે છે.
હા, હવે દુનિયા સંપૂર્ણપણે ઓક્ટોપસના નિયંત્રણમાં છે. ગીઝેલ એક રહસ્ય બની ગઈ છે, એક દંતકથા જેનું કોઈ ડિજિટલ અસ્તિત્વ નથી.
જાણે તે ક્યારે હતી જ નહીં.
અને એલન, તે શું કરે છે?
એલન હવે એક સફળ લેખિકા છે, પણ તેને ગીઝેલની યાદ સતાવે છે. તે તેને શોધવા નીકળે છે અને ત્યારે તેને સમજાય છે કે ગીઝેલની સૌથી મહાન કલાકૃતિ
તેનું પોતાનું અદ્રશ્ય થવું હતું.
બરાબર. સર્વેલન્સના યુગમાં સ્વતંત્રતાનો અંતિમ દાવો.
અને વાર્તાના અંતે એલન અને જેકી મળે છે.
હા, તેમનો સામનો થાય છે અને એ મુલાકાતમાં દાયકાઓનો પ્રેમ, ગુસ્સો, પસ્તાવો બધું જ છલકાય છે. કોઈ સાચા ખોટાના જવાબ નથી, ફક્ત પસંદગીઓ અને તેના પરિણામો છે.
અને આખરે એલન પોતાની ભૂમિકાને સ્વીકારે છે, ખરું, એક વાર્તાકાર તરીકે.
હા, તે સમજે છે કે જો કોઈ આ વાર્તા નહીં કહે તો ગીઝેલનો પ્રતિકાર અને તેમની મિત્રતા બધું જ ભૂલાઈ જશે, એટલે તે તેમની વાર્તા લખવાનું શરૂ કરે છે.
એ જ વાર્તા જે આપણે વાંચી રહ્યા છીએ. બિલકુલ, આ લેખન કાર્ય જ અંતિમ મેમરી પીસ બને છે જે ગીઝેલની વિરાસતને સાચવે છે.
આખી વાર્તા સાંભળ્યા પછી મને લાગે છે કે આમાં ઘણા ઊંડા વિષયો પર વિચારવા જેવું છે. પહેલું તો કળા વિરુદ્ધ વાણિજ્ય.
ચોક્કસ. શું શુદ્ધ કળા બજારવાદના દબાણમાં ટકી શકે? ગીઝેલનો સંઘર્ષ એનો જીવતો જાગતો પુરાવો છે.
અને બીજો મોટો મુદ્દો છે ટેકનોલોજી અને સર્વેલન્સ. જેકીની સફર આપણને પૂછે છે કે સુવિધાના બદલામાં આપણે આપણી કેટલી સ્વતંત્રતા અને ગોપનીયતા ગુમાવવા તૈયાર છીએ.
સાચી વાત. અને સ્મૃતિ અને ઇતિહાસનો પણ પ્રશ્ન છે. ઇતિહાસ કોણ લખે છે અને શું આપણી યાદો વિશ્વસનીય હોય છે?
અને છેલ્લે પ્રતિકાર વિરુદ્ધ સમાધાન. ગીઝેલ અને જેકી આ બે અંતિમોનું પ્રતીક છે ને?
હા, સમાજના દબાણ સામે ઝૂકી જવું કે પછી તેનો સામનો કરવો. આ નવલકથા બતાવે છે કે બંને રસ્તાઓ પર ચાલવાની કિંમત ચૂકવવી પડે છે.
તો અંતે આ નવલકથા આપણને એક ચેતવણી આપતી હોય તેવું લાગે છે.
હા, કે આપણે જે ભવિષ્ય બનાવી રહ્યા છીએ તેમાં કદાચ માનવતા અને સંબંધો માટે બહુ ઓછી જગ્યા બચશે.
અને સાથે એ પણ યાદ અપાવે છે કે આજના ડિજિટલ યુગમાં કોઈની સ્મૃતિને સાચવવી અને સાચી વાર્તા કહેવી
એ પોતે જ એક ક્રાંતિકારી કાર્ય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.